એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને સ્વાગત છે એકત્ર જ્ઞાન ગોષ્ઠીમાં. આજે આપણે એક એવા પુસ્તકની ઊંડાણપૂર્વક વાત કરવાના છીએ જેણે કહી શકાય કે દાયકાઓથી વિચારકોને, કલાકારોને, વૈજ્ઞાનિકોને મોહિત કર્યા છે. ડગ્લસ હોફસ્ટેડરનું પુલિત્ઝર પુરસ્કાર વિજેતા પુસ્તક ગોડિલ એશર બાખ, એન ઇટર્નલ ગોલ્ડન બ્રેડ.
નમસ્કાર. અને મોહિત શબ્દ તમે વાપર્યો ને એ બિલકુલ સાચો છે. આ પુસ્તક ખાલી માહિતી નથી, એ આપણને વિચારવા પર મજબૂર કરે છે. મતલબ કે એવા સવાલો જે આપણે કદાચ રોજ નથી વિચારતા.
જેવા કે
ચેતના શું છે? આજે હુંનો ભાવ છે એ ક્યાંથી આવે છે? શું આ શક્ય છે કે આપણું મગજ, જે એક ભૌતિક વસ્તુ છે, તેમાંથી વિચાર, લાગણી, આ સ્વજાગૃતિ જેવી અભૌતિક લાગતી વસ્તુઓ જન્મે?
બરાબર. અને અત્યારે આ એઆઈના જમાનામાં આ સવાલો તો જાણે વધારે મહત્વના બની ગયા છે, નહીં? શું મશીન વિચારી શકે? સાચે જ, શું એ ચેતન બની શકે?
હા, બિલકુલ. આ પુસ્તક લખાયું તો લગભગ 45 વર્ષ પહેલાં, પણ એવું લાગે જાણે આજની જ વાત હોય. અને એની રીત પણ અનોખી છે. ગણિત, કલા, સંગીત આ બધાને ભેગા કરીને આ ગહેન રહસ્યો સમજાવવાની કોશિશ.
ચાલો ત્યારે શરૂ કરીએ આ રસપ્રદ સફર. તો સૌથી પહેલા લેખક વિશે થોડી વાત કરીએ. ડગ્લસ હોફસ્ટેટર, એમનું વ્યક્તિત્વ પણ મને લાગે છે પુસ્તક જેવું જ બહુપરિમાણીય છે.
ખરેખર એ અમેરિકન જ્ઞાનાત્મક વૈજ્ઞાનિક છે, કોગ્નિટિવ સાયન્ટિસ્ટ જેકે બોલે. પણ એટલું જ નહીં, ભૌતિકશાસ્ત્રી, કમ્પ્યુટર સાયન્ટિસ્ટ અને પાછા તુલનાત્મક સાહિત્યના પ્રોફેસર પણ.
વાહ. અને એમના પિતાજી પણ નોબેલ વિજેતા ભૌતિકશાસ્ત્રી હતા, રોબર્ટ હોફસ્ટેડર.
હા, એટલે વિજ્ઞાન તો કહી શકાય કે વારસામાં મળેલું, પણ એમણે પોતાને ખાલી એક વિષયમાં બાંધી ન રાખ્યા.
એ જ, ભાષા, સંગીત, કલા, મન કેવી રીતે કામ કરે છે આ બધામાં ઊંડો રસ, આટલી બધી દિશાઓમાં એમનો રસ ફેલાયેલો છે.
અને એટલે જ કદાચ આ પુસ્તક લખવા માટે એ સૌથી યોગ્ય વ્યક્તિ હતા. એ ખાલી અલગ અલગ વિષયો જાણે છે એટલું જ નથી, પણ એમની વચ્ચે જે અદૃશ્ય કડીઓ છે, જે ઊંડી પેટર્ન છે, જે સમાનતા છે, એને ઓળખી શકે છે.
પેલી સમરૂપતા, આઇસોમોર્ફિઝમ જેને કહે છે એ.
બરાબર, આઇસોમોર્ફિઝમ. એ જોઈ શકવાની ક્ષમતા એ માત્ર તથ્યોના જાણકાર નથી, પણ તથ્યો વચ્ચેના સંબંધોના જાણકાર છે. એક મોટા ચિત્રને જોવાની એમની આવડત અદ્ભુત છે.
ચાલો હવે પુસ્તકના મુખ્ય વિચાર પર આવીએ. આટલું મોટું પુસ્તક છે, થોડું જટિલ પણ લાગે, તો એનો સેન્ટ્રલ આઈડિયા શું છે? ચેતના વિશે શું કહેવા માંગે છે?
જુઓ, પુસ્તકનો જે મુખ્ય તર્ક છે ને, એ ખરેખર તો બહુ સુંદર અને ક્રાંતિકારી કહી શકાય. હોફસ્ટેડર એમ કહે છે કે ચેતના, આપણું આ હું હોવું, એ કોઈ પેલી આત્મા જેવી રહસ્યમય વસ્તુ નથી જે મગજમાં ક્યાંક અલગથી બેઠી હોય.
અચ્છા, તો શું છે?
એ મગજની જે અતિશય જટિલ રચના છે, એમાંથી જ ઉદ્ભવતી એક પ્રક્રિયા છે, એક ઘટના છે. અને આ પ્રક્રિયાનું એક ખાસ સ્વરૂપ છે જેને કહે છે વિચિત્ર વલય, સ્ટ્રેન્જ લૂપ.
વિચિત્ર વલય, સ્ટ્રેન્જ લૂપ, આ શબ્દ જ આમ થોડો ઇન્ટ્રીગિંગ છે. આનો મતલબ શું? કઈ સહેલું ઉદાહરણ?
ચોક્કસ. કદાચ સૌથી જાણીતું ઉદાહરણ પેલું એમસી એશરનું ચિત્ર છે, એસેન્ડિંગ એન્ડ ડિસેન્ડિંગ, યાદ છે? જેમાં સાધુઓ સીડી ચડતા ઉતરતા દેખાય છે.
હા હા, પેલું જેમાં લાગે કે સતત ઉપર જ જાય છે પણ પાછા ત્યાં જ આવી જાય છે, અને બીજા નીચે ઉતરે છે તો એ ત્યાં જ.
બસ, એ જ. એ એક પરફેક્ટ વિઝ્યુઅલ વિચિત્ર વલય છે. તમે એક સિસ્ટમમાં સ્તરોમાંથી પસાર થાઓ છો, ઉપર કે નીચે, પણ અણધારી રીતે તમે જ્યાંથી શરૂ કર્યું હતું ત્યાં જ પાછા આવી જાઓ છો. કંઈક ખોટું લાગે, પણ શું ખોટું છે એ ના સમજાય.
તો ચેતના પણ આવો જ એક લૂપ છે, કેવી રીતે?
હા, હોફસ્ટેડર દલીલ કરે છે કે આપણા મગજમાં શું છે, અબજો ન્યુરોન્સ, નિર્જીવ કોષો. આ થયું નીચલું સ્તર. આ ન્યુરોન્સની જટિલ પ્રક્રિયાઓમાંથી શું બને છે? વિચારો, પ્રતીકો, માન્યતાઓ. આ થયું ઉપલું સ્તર. અને આ ઉપલા સ્તરે એક ખાસ પ્રતીક રચાય છે, હુંનું પ્રતીક, સેલ્ફ. પણ લૂપ અહીં બને છે. આ ઉપલા સ્તરનું હુંનું પ્રતીક એ પાછું ફરીને નીચેના સ્તરના ન્યુરોન્સની કામગીરીને અસર કરી શકે છે. આપણા વિચારો આપણા શારીરિક ફેરફારો લાવી શકે છે ને?
હા, એ તો અનુભવ્યું છે. ટેન્શનમાં હોઈએ તો ધબકારા વધી જાય.
બસ આ ઉપર જવું, ન્યુરોન્સથી વિચાર અને પાછું નીચે આવવું, વિચારથી ન્યુરોન્સ પર અસર અને આ ચક્કર સતત ચાલતું રહેવું, આ જ ચેતનાનો વિચિત્ર વલય છે. એ સિસ્ટમની પોતાની જાતને જોવાની, પોતાની જાત પર અસર કરવાની ક્ષમતા છે.
આ તો ખરેખર અદ્ભુત વિચાર છે. સિમ્પલ લાગે પણ બહુ ગહન. અને આમાં પેલા ગોડેલ અને બાક કેવી રીતે જોડાય છે? પુસ્તકના ટાઇટલમાં જેમના નામ છે.
હા, કારણ કે હોફસ્ટેડરને આ ત્રણ જીનિયસ, કુર્ટ ગોડેલ જે ગણિતશાસ્ત્રી હતા, એમસી એશર કલાકાર અને જોહાન સેબેસ્ટિયન બાક મહાન સંગીતકાર, એમના કામમાં આ વિચિત્ર વલય અને સ્વસંદર્ભ એટલે કે સેલ્ફ રેફરન્સના ઉત્તમ ઉદાહરણો દેખાયા.
અચ્છા, જાણે ત્રણે અલગ અલગ રીતે એક જ વાત કહી રહ્યા હતા.
કંઈક એવું, જાણે અજાણીએ તેઓ ચેતનાના મૂળભૂત બંધારણ જેવી પેટર્નને પોતપોતાના ક્ષેત્રમાં વ્યક્ત કરી રહ્યા હતા.
ચાલો એક પછી એક જોઈએ. ગોડેલના પ્રમેય વિશે વાત કરીએ. એ તો બહુ ફેમસ છે, પણ સાચું કહું તો સમજવા અઘરા પણ છે. એમાં વિચિત્ર વલય ક્યાં આવ્યો?
ગોડેલે ગણિતમાં પેલો સ્વસંદર્ભનો જાદુ કર્યો. એમણે એક ગાણિતિક વિધાન બનાવ્યું જેનો મતલબ હતો આ વિધાન આ સિસ્ટમમાં સાબિત કરી શકાતું નથી.
ઓહ, એટલે વિધાન પોતાની જ વાત કરે છે?
બરાબર. હવે વિચારો, જો આ વિધાન સાચું હોય તો એનો મતલબ કે એ સિસ્ટમમાં સાબિત ન થઈ શકે, અને જો એ ખોટું હોય તો એનો મતલબ કે એ સિસ્ટમમાં સાબિત થઈ શકે, પણ જો એ સાબિત થઈ શકે તો એ સાચું હોવું જોઈએ. આ એકદમ પેલી લિયર પેરાડોક્સ,
લાયર પેરાડોક્સ, હું સાચો બોલી રહ્યો છું, જેવી તાર્કિક ગોળ ગોળ ફરતી વાત થઈ ગઈ. એક લૂપ.
એટલે ગણિત જેવી એકદમ લોજિકલ ચોક્કસ સિસ્ટમમાં પણ એવી સાચી વાતો હોઈ શકે જે સિસ્ટમની અંદર રહીને તમે સાબિત જ ના કરી શકો. તમારે સિસ્ટમની બહાર જવું પડે જોવા માટે.
બિલકુલ. ગોડેલે એ જ બતાવ્યું કે કોઈપણ શક્તિશાળી અને સુસંગત ફોર્મલ સિસ્ટમ જેમ કે ગણિત એ અધૂરી હોય છે. એમાં હંમેશા એવા સત્યો હશે જે સિસ્ટમ પોતે સાબિત નહીં કરી શકે. એટલે કે સત્ય એ સાબિતી કરતાં પણ મોટો ખ્યાલ છે.
અને આ સિસ્ટમની બહાર નીકળીને જોવું એ જ કદાચ ચેતના જેવું છે.
હા, હોફસ્ટેડર એ જ કડી જોડે છે. આપણી પોતાના વિશે વિચારવાની ક્ષમતા, આપણી વિચાર પ્રક્રિયા વિશે વિચારવાની ક્ષમતા, જેને મેટાકોગ્નિશન કહે છે, એ આ ગોડેલિયન લૂપ જેવી જ છે.
અને બાકના સંગીતમાં, સંગીત તો લાગણીઓ, સૂર, તાલની વાત છે, એમાં વળી આવો લૂપ કેવી રીતે?
બાકની કેટલીક રચનાઓ, ખાસ કરીને એમના કેનન્સ અને ફ્યુગ્સ ગજબના ઉદાહરણો છે. જેમ કે એમનું એક પ્રગત કેનન છે, કેનન પેર ટોનોઝ, એને એન્ડલેસલી રાઇઝિંગ કેનન પણ કહે છે.
એમાં શું થાય છે?
એમાં સંગીતની એક મુખ્ય ધૂન વાગે છે, પછી એ જ ધૂન થોડી વાર પછી ફરી શરૂ થાય છે, પણ અલગ સંગીત સ્કેલમાં. અને આ નવા સ્કેલમાં પણ એ જ ધૂન પુનરાવર્તિત થાય, વળી પાછી નવા સ્કેલમાં જાય, એમ કરતા કરતા એ ધૂન સતત ઉપર ને ઉપર ચડતી જાય છે.
પણ અંત ક્યારે આવે?
એ જ તો, અંતે એ ધૂન પાછી મૂળ સ્કેલ પર આવે છે, પણ એક સપ્તક ઊંચા. એટલે કે શરૂઆત કરી હતી એનાથી એક લેવલ ઉપર પહોંચી ગયા, પણ પેટર્ન એ જ. આ એક સંગીતમય સર્પાકાર સીડી જેવું છે, એ સતત ઉપર ચડે છે, પોતાની જાતને જ ઊંચા સ્તરે પુનરાવર્તિત કરે છે. આ થયો સંગીતનો વિચિત્ર વલય.
અકલ્પનીય. મતલબ ગણિતનું શુદ્ધ તર્ક, એશરનું દ્રશ્ય ભ્રમ અને બાકનું આધ્યાત્મિક લાગતું સંગીત, આ ત્રણેમાં એક જ મૂળભૂત પેટર્ન, એક જ વિચિત્ર વલય. આજ પેલી સમરૂપતાની વાત થઈ, બરાબર ને?
બિલકુલ. આજ હોફસ્ટેડરનો બીજો મોટો મુદ્દો છે સમરૂપતા, આઈસોમોર્ફિઝમ. અને આનો મતલબ ખાલી સરખું દેખાવું એવો નથી. એનો મતલબ છે કે બે તદ્દન જુદી દેખાતી સિસ્ટમનું આંતરિક માળખું, એમના ભાગો વચ્ચેના સંબંધોની પેટર્ન એ એકદમ સમાન હોય.
કોઈ બીજું ઉદાહરણ?
જેમ કે જૂના જમાનાની ગ્રેમોફોન રેકોર્ડની ખાંચો, ગ્રુવ્સ, અને એમાંથી વાગતો સંગીતનો અવાજ. બે સાવ અલગ વસ્તુઓ, એક ભૌતિક ખાંચા, બીજો હવાના કંપનનો તરંગ, પણ બંનેમાં રહેલી માહિતીની પેટર્ન, સંગીતની પેટર્ન એક જ છે, એ સમરૂપ છે.
આ વિચારવું જ ગજબ છે કે તર્ક, દ્રશ્યકલા, સંગીત આ બધાના ઊંડાણમાં ક્યાંક એક સમાન અમૂર્ત રચના છુપાયેલી હોય.
હા,
અને હોફસ્ટેડર આપણને આ ઊંડી સમાનતાઓ, આ કનેક્શન્સ જોતા શીખવે છે. આપણે આપણા ભારતીય શાસ્ત્રીય સંગીતમાં રાગ અને તાલના જટિલ નિયમો જોઈએ કે પછી મંદિરોના સ્થાપત્યમાં ગણિત અને કલાનું મિશ્રણ જોઈએ?
એમાં પણ નિયમો છે, બંધારણ છે, અને છતાં સુંદરતા છે.
બરાબર. એમાં પણ કદાચ આવી જ કોઈક સમરૂપતા, કોઈક ઊંડી પેટર્ન રહેલી છે, અને આવી પેટર્નને ઓળખવી, સામ્યતા શોધવી, એ જ તો બુદ્ધિનું, સંજ્ઞાનનું મૂળ છે. હોફસ્ટેડર કહે છે, એનાલોજી ઇઝ ધ કોર ઓફ કોગ્નિશન. આપણે નવી વસ્તુઓને જૂની જાણીતી પેટર્ન સાથે સરખાવીને જ તો સમજીએ છીએ.
ઓકે, તો આપણે ચેતનાની વાત કરી, વિચિત્ર વલય, સ્વસંદર્ભ, સમરૂપતા, પણ પેલો મૂળ સવાલ, આ બધું મગજના પેલા કરોડો નિર્જીવ લાગતા ન્યુરોન્સમાંથી પેદા કેવી રીતે થાય છે? પુસ્તક આના પર કંઈ પ્રકાશ પાડે છે?
હા, ચોક્કસ. અને અહીં આવે છે ઉદ્ભવ, એટલે કે ઇમર્જન્સનો ખ્યાલ. આ સમજાવવા માટે હોફસ્ટેડર એક બહુ જ સરસ રૂપક વાપરે છે, એન્ટફ્યુગ, કીડીઓનું રૂપક.
કીડીઓ? એ કેવી રીતે?
વિચારો, એક આખી કીડીઓની કોલોની છે. હવે કોઈ એક કીડીને જુઓ, એ શું કરે છે? બહુ જ સરળ મિકેનિકલ લાગતા નિયમો પાડે છે. જેમ કે આગળની કીડીએ છોડેલા કેમિકલ ફેરોમોન્સને સૂંઘીને એની પાછળ જવું, કંઈ ખોરાક જેવું દેખાય તો ઉપાડી લેવું વગેરે. કોઈ એક કીડી પાસે આખી કોલોનીનો કોઈ માસ્ટર પ્લાન નથી હોતો.
હા, એ તો સાચી વાત છે. એકલી કીડી તો બહુ મર્યાદિત લાગે.
પણ જ્યારે હજારો લાખો કીડીઓ આ સરળ નિયમો પ્રમાણે એકબીજા સાથે વર્તે છે, ત્યારે શું થાય છે? આખી કોલોની એક અત્યંત જટિલ, સંગઠિત અને જાણે કે બુદ્ધિશાળી હોય એવું વર્તન દર્શાવે છે.
હા, જેમ કે વ્યવસ્થિત રસ્તા બનાવવા, ખોરાક શોધીને સંગ્રહ કરવો, મોટો માળો બાંધવો, દુશ્મનો સામે એક થઈને લડવું, આ બધું.
બરાબર. આ જ છે ઉદ્ભવ, ઇમર્જન્સ. નીચલા સ્તરના સરળ ઘટકો, કીડીઓ, અને એમના સરળ નિયમોમાંથી ઉપલા સ્તરે એક એવું જટિલ અને હેતુપૂર્ણ લાગતું વર્તન, કોલોનીની બુદ્ધિ, પેદા થાય છે જે કોઈ એક ઘટકમાં હતું જ નહીં.
અચ્છા, તો મન પણ આવું જ છે?
હોફસ્ટેડર કહે છે, હા. આપણા અબજો ન્યુરોન્સ, જે પોતે કદાચ વિચારતા નથી, એમના જટિલ જોડાણો અને અરસપરસની ક્રિયાઓમાંથી ઉપલા સ્તરે વિચાર, લાગણી, સ્મૃતિ અને છેવટે પેલો હુંનો ભાવ, ચેતના ઉદ્ભવે છે. એ મગજમાં કોઈ એક જગ્યાએ નથી, પણ આખી સિસ્ટમના વર્તનની એક ઉભરતી પેટર્ન છે.
એટલે ચેતના એ કોઈ વસ્તુ નથી, પણ એક પ્રક્રિયા છે, એક પેટર્ન જેવી. આ તો આખો દ્રષ્ટિકોણ જ બદલી નાખે.
હા, અને એટલે જ હોફસ્ટેડરનો પેલો બીજો યાદગાર વિચાર આવે છે, આપણે સંજ્ઞાઓ નથી, આપણે ક્રિયાપદો છીએ. આપણો સ્વ કોઈ સ્થિર પથ્થર જેવી વસ્તુ નથી, એ એક સતત ચાલતી પ્રક્રિયા છે. વિચારોનો, અનુભવોનો, લાગણીઓનો પ્રવાહ, એ સતત બદલાય છે, પણ છતાં આપણને એક સાતત્યનો અહેસાસ કરાવે છે. ઓળખ સ્થિર નથી, ગતિશીલ છે.
વાહ, આ બધું ખરેખર બહુ ઊંડું અને આમ વિચારતા કરી મૂકે એવું છે. જો આખા પુસ્તકમાંથી આપણે અમુક મુખ્ય સંદેશાઓ તારવવા હોય તો કયા કહી શકીએ?
પહેલો અને સૌથી મુખ્ય તો પેલો વિચિત્ર વલય અને સ્વસંદર્ભ. ચેતના એ આખરી વિચિત્ર વલય છે, સિસ્ટમની પોતાની જાતને જોવાની, પોતાની જાત પર વિચાર કરવાની ક્ષમતા. અને આમાંથી જ હુંનો ભાવ જન્મે છે. જેમ હોફસ્ટેડર કહે છે, અથવા એમના વિચારોનો સાર કહીએ તો, હું એ ધારણાની ધારણા છે. આ આપણને પોતાની માન્યતાઓ, પોતાની ઓળખ કેવી રીતે બને છે એના પર વિચારવા મજબૂર કરે છે.
બીજો મુદ્દો, પેલી સમરૂપતાનું મહત્ત્વ. અલગ અલગ દેખાતી વસ્તુઓમાં, ક્ષેત્રોમાં ઊંડી સમાન પેટર્ન શોધવી. ગણિત હોય, કલા હોય, સંગીત હોય, પ્રકૃતિ હોય, એ કનેક્શન જોવું. જેમ આપણે ભારતમાં જોઈએ છીએ, શાસ્ત્રીય નૃત્યના જટિલ સ્ટેપ્સ હોય કે આદિવાસી ચિત્રકળાની સરળ રેખાઓ, બંનેમાં નિયમો છે, પેટર્ન છે, સૌંદર્ય છે. આ પેટર્નને ઓળખવી, માણવી, એ જ્ઞાનની નિશાની છે.
ત્રીજું, ઉદ્ભવનો સિદ્ધાંત. સરળતામાંથી જટિલતાનો જન્મ. કેવી રીતે નાના સરળ નિયમોમાંથી મોટું, અણધાર્યું અને જટિલ વર્તન પેદા થાય છે? આ ખાલી મગજ કે કીડીઓ માટે નથી, સમાજમાં પણ આવું જ થાય છે ને?
હા, જેમ કે ટ્રાફિક જેમ. કોઈ એક જણ ટ્રાફિક જેમ નથી કરતો, પણ હજારો લોકોના ડ્રાઇવિંગના નાના નિર્ણયો ભેગા મળીને જેમ સર્જે છે. કે પછી કોઈ ફેશન ટ્રેન્ડ વાયરલ થાય.
બરાબર. વ્યક્તિગત વર્તણૂકોમાંથી સામાજિક રિવાજો,
બજારની ઉથલપાથલ, શહેરી જીવનની પેટર્ન આ બધું ઉદ્ભવે છે. આ સમજ આપણને કારણ અસરના સીધા સરળ વિચારોથી આગળ જોવામાં મદદ કરે છે.
દુનિયા હંમેશા આપણી સમજ કરતાં વધુ જટિલ અને આશ્ચર્યજનક રહેવાની.
અને આ બધા વિચારો ખાલી થિયરી નથી, એની વ્યવહારિક ઉપયોગીતા પણ છે. જેમ કે ગોડેલની વાત આપણને શીખવે છે કે જ્યારે કોઈ સમસ્યાનો ઉકેલ જૂની રીતે ન મળે ત્યારે આપણે જે મૂળભૂત ધારણાઓ પર કામ કરીએ છીએ એના પર જ સવાલ ઉઠાવવાની જરૂર પડી શકે. પેલું કહે છે ને, બોક્સની બહાર વિચારવું.
હા, ઘણીવાર આપણે નિયમોમાં કે પ્રણાલીમાં એટલા બંધાઈ જઈએ છીએ કે નવો રસ્તો દેખાતો જ નથી. કોઈ વૈજ્ઞાનિક હોય કે બિઝનેસમેન જે પ્રસ્થાપિતને પડકારે ત્યારે આવું જ કંઈક થતું હોય છે.
પછી પેલો ઉદ્ભવનો સિદ્ધાંત, એ આપણને સમાજના મોટા વલણો, બજારની ચડુતર કે ઇન્ટરનેટ પર કંઈક વાયરલ કેમ થાય છે એ સમજવામાં મદદ કરી શકે. આપણે સમજી શકીએ કે આ બધું કોઈ એક વ્યક્તિ કે કારણથી નથી થતું, પણ અસંખ્ય નાની ક્રિયા પ્રતિક્રિયાઓનું પરિણામ છે. એનાથી વધુ વાસ્તવિક ચિત્ર મળે.
અને સમરૂપતાનો ખ્યાલ એ કેવી રીતે કામ લાગે?
એ આપણને નવીનતા, ઇનોવેશન માટે પ્રેરણા આપી શકે છે. અલગ અલગ ક્ષેત્રોના વિચારોને જોડીને કંઈક નવું બનાવવું, જેમ કે પ્રકૃતિમાંથી શીખીને બાયોમિમિક્રી, એન્જિનિયરિંગની સમસ્યા ઉકેલવી, સંગીતની રચનામાંથી કમ્પ્યુટર પ્રોગ્રામનો આઈડિયા લેવો, આંતરશાખાકીય અભિગમનું મહત્વ અહીં દેખાય છે.
અને છેલ્લે આ બધી ચર્ચા આપણને મેટાકોગ્નિશન માટે પ્રેરે છે, એટલે કે આપણા પોતાના વિચારો વિશે વિચારવું, આપણી માન્યતાઓ ક્યાંથી આવી, આપણો આ હુંનો ખ્યાલ કેવી રીતે બન્યો. આ પુસ્તક આપણને વધુ સ્વજાગૃત બનવામાં મદદ કરી શકે છે. ખરેખર આ પુસ્તક વાંચવું એક બૌદ્ધિક યાત્રા જેવું છે. મારા માટે જો એક વાત જે સૌથી વધુ પ્રભાવિત કરી ગઈ હોય અને થોડી આમ હચમચાવી ગઈ હોય તો એ છે કે ચેતના, જે આપણને આટલી વાસ્તવિક, આટલી પોતાની લાગે છે, એ કદાચ આખરે તો ભૌતિક નિયમોમાંથી ઉદ્ભવતી એક અત્યંત જટિલ પણ સુંદર પેટર્ન છે. એક પ્રકારનો ભ્રમ કહી શકાય, પણ એવો ભ્રમ જે આપણને આપણે બનાવે છે, તે આપણા અસ્તિત્વના મૂળ પર જ એક મોટો પ્રશ્નાર્થ મૂકી દે છે.
સાચી વાત છે. અને મારા માટે સૌથી અદ્ભુત વાત એ છે કે હોફસ્ટેડર કેવી રીતે માનવ પ્રતિભાના શિખરો શુદ્ધ તર્ક ગોડેલ, દૃશ્યકલા એશર અને ભાવસભળ સંગીત બાકની વચ્ચે એક સુવર્ણ દોરો, પેલી શાશ્વત સોનેરી વેણી, એટર્નલ ગોલ્ડન બ્રેડ શોધી કાઢે છે. એ બતાવે છે કે જ્ઞાનના જે અલગ અલગ ટાપુ આપણને દેખાય છે એ ખરેખર તો ઊંડાણમાં એક જ મહાસાગરથી જોડાયેલા છે. આ પુસ્તક દુનિયાને જોવાની એક નવી, વધુ એકીકૃત, વધુ જોડાયેલી અને વધુ રહસ્યમય દૃષ્ટિ આપે છે.
બરાબર. અને એ આપણને એ વિચારતા પણ છોડી જાય છે કે આપણી પોતાની ચેતનાનો વિચિત્ર વલય કેવો હશે. શું આપણે ક્યારે એ લૂપને પૂરેપૂરો સમજી શકીશું, કે પછી સમજવાની પ્રક્રિયા પોતે જ એ લૂપનો ભાગ છે? ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.